તારીખ 25/4/1993 શ્રીમદ રાજચંદ્ર પથાંક 609 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ઈડરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 108
અથવા જ્ઞાન લક્ષ્મીથી સંપન્ન છે એને પણ જરૂર છે તો આ તો દરિદ્ર છે, મોક્ષુ છે તો દરિદ્ર છે, તો એને જરૂર છે એ વાત કહેવાની જરૂર રહેતી નથી. અથવા એને અત્યંત જરૂર છે એમ સમજાવવું ઘટે, સમજવું ઘટે છે કે સમજાવવું ઘટે છે, અત્યંત જરૂર છે મોક્ષને. તો સત્સંગ એક બાહ્ય નિમિત્ત છે અને આત્મા પોતે અંતરમાં સ્વયં ઉપાદાન સ્વરૂપ છે. ઉપાદાનનો વિષય સૂક્ષ્મ છે, નિમિત્તનો વિષય સ્થૂળ છે. જેને સ્થૂળ વિષયનો વિવેક ન હોય યથાતથ્ય, એને સૂક્ષ્મ એવા ઉપાદાનનો વિવેક હોય એ વાત વિચારવા યોગ્ય પણ નથી. હજી તો સ્થૂળ વિષયમાં જેનો વિચાર વિવેક કે બુદ્ધિ કામ નથી કરતી, એ આત્મકલ્યાણમાં સૂક્ષ્માતિ સૂક્ષ્મ સ્વભાવ અને કલ્યાણનો જે માર્ગ છે એમાં એ વિવેક કરીને પ્રવેશ કરી શકે એ વાત તો વિચાર કરવા જેવી પણ રહેતી નથી. આમ ખરેખર તો એનું પલખું આવું છે, પલખ સમજે સીધી ટૂંકી વાત જેને એમ કહી, બે ને બે ચાર જેવી એને પલખ મૂકી, બે બે ને ચાર કે સત્સંગ જોઈએ એવી ખબર નથી પડતી અને એ આત્મકલ્યાણ કરવા માટે તૈયાર થયો છે એનો કઈ વિચાર જ કરવાનો. એટલું સત્સંગનું મહત્વ આ માર્ગને વિશે છે, આત્મકલ્યાણના માર્ગને વિશે એટલું મહત્વ છે. ભાઈ સાધન છે તો પણ એમાં એમ વિચારી શકાય કે એમ કેમ, એવું શા માટે, એવું તર્ક કરીએ એવું શા માટે પણ, કેમ કે બાહ્ય પદાર્થના આશ્રય રાગ પણ નિયમથી ઉત્પન્ન થવાનું છે અને બાહ્ય નિમિત્તમાં શુભરાગની પ્રધાનતા, બાહ્ય નિમિત્ત વાળી પ્રવૃત્તિમાં શુભરાગની પ્રધાનતા રહે છે. માર્ગ તો વિતરાગ પ્રધાનતાનો છે, રાગ પ્રધાનતાનો વિતરાગ દેવનો માર્ગ નથી. તો પછી પણ આવું શા માટે, અથવા આ સ્વરૂપ શા માટે, આવું જો વિચારીએ તો ઉપયોગ બાદ જાય છે કે નહીં? જ્યાં સુધી છઠ્ઠું મૂળ સ્થાન છે ત્યાં સુધી ઉપયોગ બુદ્ધિપૂર્વક બહાર જવાનું. મોક્ષને તો જાય કેમ કે પહેલા ગુણ સ્થાને છે, ચોથા ગુણ સ્થાને જ્ઞાની ધર્માત્માને પણ કેટલાક અંતરાળે પાંચ સેકન્ડથી પણ ઓછા ભાગનો શુદ્ધ ઉપયોગ છે, અંતર્મુખ ઉપયોગ છે, બાકી તો ઉપયોગ માંગે છે. પાંચમા ગુણ સ્થાને આ તો ઘટે છે પણ ઉપયોગ ઘણો બહાર જાય છે. છઠ્ઠા ગુણ સ્થાને ભલે અંતર્મુખમાં અથવા ક્ષણે ક્ષણે ઉપયોગ અંદર જાય છે તો પણ એ ઉપયોગનું માપ છે, પરિણામ જેને કહ્યું છે એ બે તૃતીયાંશ છે. એક તૃતીયાંશ છે અંતર્મુખ અને બે તૃતીયાંશ છે બહાર. એમ કે એક કલાકનો સરવાળો કરીએ ભાવની મુનિરાજનો તો એના અંતર્મુખ ઉપયોગને 20 મિનિટ સરવાળો થાય અને બહિર્મુખ ઉપયોગના સમયનો સરવાળો કરીએ તો 40 મિનિટ થાય. એક તૃતીયાંશનું બે તૃતીયાંશનું પરિમાણ છે તમે ગ્રંથોમાં આપેલું છે. એમ કે તો સૂક્ષ્મ પરિણામના ગ્રંથો છે ને. જ્યારે અનિવાર્ય સ્થિતિ છે ઉપયોગ બહાર જવાની તો એ ઉપયોગ ક્યાં જાય છે, શું કરવા જાય છે અને એ જવાબ પાછો કોઈ વિવેક વિચાર છે કે નહીં, એનું ધોરણ, એનું માપ, એનું સ્ટાન્ડર્ડ એ સત્સંગમાં ઉપયોગ ન જતો હોય અને બીજે જતો હોય તો અસત્સંગમાં જાય અથવા કુસંગમાં જાય તો એ આત્માને નુકસાન વિશેષ પ્રકારે થયા વિના જોઈએ. આ કારણે મુનિઓ પણ સત્સંગને ઈચ્છે છે, ચાહે છે, અને જ્ઞાનીઓ પણ સત્સંગને ઈચ્છે છે. તો મોક્ષ સત્સંગને ન ઈચ્છે કે ગૌણ કરે તે પણ સત્સંગ બહુ દુર્લભ છે. આ કારણે વિશેષ ધર્મના ક્ષેત્રમાં પણ સત્સંગ મળવો દુર્લભ છે. ક્યાં તો ક્યાંય સત્સંગ ઉપલબ્ધ હોય તો એ સત્સંગને દમન કરે કોઈ પણ કારણ સર્જે અને બીજા કોઈ કારણોને મુખ્ય કરે તો એને આત્મકલ્યાણનો વિચાર જીવ બીજો નથી, અથવા આત્મકલ્યાણનો અભિપ્રાય એને બાંધ્યો નથી કે મારે આત્મકલ્યાણ કરવું છે એવો અભિપ્રાય એને થયો નથી, એમ જ વિચારવા યોગ્ય છે. આ પરિસ્થિતિ સત્સંગ વિશેના સમજણને છે. ચોથી મીટિંગ સત્સંગને અર્થે દેહત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો, પણ તેથી કોઈ પદાર્થને વિશે વિશેષ ભક્તિ સ્નેહ એટલે રાગ થવા દેવા યોગ્ય નથી. કેમ કે બીજે રાગ હોય તો બીજે રોકાય, નહીં તો સત્સંગનો રાગ પ્રધાન હોવો જોઈએ. રાગમાં પણ સત્સંગનો રાગ ક્યાં સુધી એ દેહ ત્યાગ થાય. આટલી બધી હદલીટી છે. કેટલી હદે સત્સંગને મુખ્ય કરવાની માત્ર અગિયારમાં પરિગ્રહમાં કરે છે. અભિપ્રાય તો એવો હોવો જોઈએ કે દેહ ત્યાગ થાવું, પ્રાણ મારા પ્રાણને હું ગૌણ કરું, પણ સત્સંગ કે જે આત્મસાધન છે એને હું મુખ્ય કરું. આ અભિપ્રાય તો હોવો જોઈએ. અભિપ્રાયની દ્રષ્ટિએ વિચારીએ તો પછી એનું પરિણામ ઓછો વધતું થાય તો ક્ષમ્ય છે, અથવા એનું એક્શન અથવા એનું આચરણ અલ્પ થાય તો એ અલ્પ દોષ છે. પણ અભિપ્રાયની અંદર આ વાત ન હોય તો એ અક્ષમ્ય દોષ છે, બહુ મોટો દોષ છે. કેમ કે એ સિવાયના જેટલા કોઈ બાહ્ય કારણો છે તે દેહાર્થમાં જાય છે અને સત્સંગ આત્માર્થમાં જાય છે. તો જેને દેહાર્થ મુખ્ય છે અને આત્માર્થ ગૌણ છે એને આત્માર્થ સિદ્ધ થાય કે પ્રાપ્ત થાય એવા કેવી રીતે સંભવ છે, એ મુખ્યતા કેટલી હોવી જોઈએ અભિપ્રાયમાં અગિયારમાં પરિગ્રહમાં એ વચન એમને મૂક્યું છે. આટલે સત્સંગની મુખ્યતા કે આ કાળમાં સત્સંગ છે. ચોથા કાળે જે દુર્લભ છે એ પંચમ કાળે તો મળે ક્યાંથી, મળે તો એને મૂકે કેવી રીતે મૂકશું એમ કેમ છે. અને સત્સંગ નું વિશેષ આકર્ષણ હોય તો ત્યાં રોકાય, અને કારણ કે એ તો મુખ્ય ગુણ કરવાનું છે, બેસિક છે સામે છે, પણ એ મુખ્ય કરશે કે જેનું વિશેષ આકર્ષણ હોય એને મુખ્ય કરશે, બીજી વાત ને ગૌણ કરશે. સત્સંગથી જગતના કોઈ પદાર્થ ન કરવો અને દેહને પણ નહીં, પછી બીજી વાત ક્યારે, પછી બીજી વાત ક્યારે, નજીકમાં નજીક દેહ છે અને દેહથી જીવન છે, બાહ્ય જીવન તો દેહ છે તો છે, પ્રાણ છે તો છે, પ્રાણ છૂટી જાય તો દેહ છૂટી ગયો, પ્રાણ છૂટી જતા દેહ છૂટી ગયો કહેવાય છે, પછી જીવન ક્યાં આવ્યું, તો કે મારો દેહ પછી અને મારો આત્મા પહેલો. આત્માર્થી ને આત્મા પહેલો ને દેહ પછી, એટલે એક વાર એ માંદો પીડ્યો હોય ને અશક્ત હોય તો એનો જીવ સત્સંગ મારીએ. શરીર કામ ન કરે પણ જીવ યાદ રહીએ, ત્યારે મારી તબિયત સારી નથી અને હું અશક્ત છું કે સત્સંગમાં ઉપસ્થિત રહી શકતો નથી, હા એનો જીવ ત્યાં ચોટ્યો રહીએ તો સત્સંગ જોઈએ. એટલે કેટલે હદ સુધી એ બાહ્ય સંયોગોને ગૌણ કરે સંસારમાં તો એવા પ્રસંગો બને છે. મેં તમારે કોઈ એક વાતનું બહુ પકડ છે, પણ આપણે બીજી પણ જીવનની અંદર ઘણી ઘણું સાથે વેપાર ધંધામાં હોય, કુટુંબ પરિવારમાં હોય, તો જરૂરિયાતનું તો દેહાર્થની જરૂરિયાત તો બધા સંસાર છે. એટલે એ વિષયને ગૌણ કરો એટલે બીજા જેને એનું મહત્વ નથી સમજાવવાનું હોય તો એમ જ કે તમે તો આની તમારો પહેલવાર રમતની મુખ્યતા છે. પછી આ બધું આપણે જરૂરિયાત વાળા ખરા કે નહીં, આપણે જરૂરિયાતોનું શું ભલે એ કહે નહીં પણ એને પરિણામ એમ આવે. જરૂરિયાત શું? મારો દેહ પછી છે ને મારો આત્મા પહેલો છે, મારું આત્મ સાધન છે. મારું એ આત્મ સાધન હોવાથી મારો આત્મા સત્સંગ પહેલો છે અને મારો દેહ પછી છે. પછી બીજી જરૂરિયાત તો પાછળ નહીં રહી ગઈ, દેહ પછીની વાત છે, દેહને ટકાવવાની વાત છે. બાકીના સંજોગો એટલી બધી અભિપ્રાય સત્સંગ માટે ભોગવો ઘટે છે તો એને આત્મ સાધન અથવા આત્મ કલ્યાણ અથવા આત્મા મુખ્ય ખરેખર થયો છે, નહીતર એને સંસાર મુખ્ય થયો છે, અનાત્મા મુખ્ય થયો છે, રાગ મુખ્ય થયો છે. એમાંથી તો કઈ એનું ફળ કોઈ મોક્ષ માર્ગ સંબંધિત આવે. મુખ્ય અનાત્મા હોય, આત્મા છોડ્યો એટલે બાકી બધું અનાત્મા થયું. મુખ્ય અનાત્મા હોય અને એનું ફળ આત્મહિતાર્થે આવે, એ વાત કેવી રીતે ન્યાય સંપન્ન છે? ન્યાય તો પણ બેસે ના બેસે એવી વાત છે. આ પત્રમાં તો બહુ વિચિક્ષણતાથી વિષય પ્રતિપાદન છે. વિષય તો સત્સંગનું મહત્વ સમજાવતો આ પત્ર છે, અથવા જ્ઞાનીનો માર્ગનો આશ્રય. જ્ઞાનીનો માર્ગ સત્સંગ કરાવવાનો છે એમ કે છે, એને તમે આશ્રય કરો. જ્ઞાનીનો માર્ગ શું છે? સત્સંગ કરવો, તે જ્ઞાનીનો માર્ગ છે, એ જ્ઞાનીનો ઉપદેશ છે. તો કે છે કે એનું મહત્વ સમજાવવા માટે એમને પ્રતિપાદન મોક્ષથી શરૂ કર્યું છે. આ વિચક્ષણતા શું છે? સત્સંગ તો હજી મુમુક્ષુ જીવને મુમુક્ષુની ભૂમિકાને એક બાહ્ય પ્રવૃત્તિનો વિભાગ છે, પણ એની મહત્તા સમજાવવા માટે મોક્ષથી શરૂઆત કરી છે. એનું કારણ શું છે? કે મુમુક્ષુ જીવને ધ્યેય મોક્ષ હોવું જોઈએ. મોક્ષ પછી આગળ કોઈ અવસ્થા નથી, જ્યાંથી તો શરૂઆત કરે છે. આમાં એક સંકેત છે, પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત કરવાનો આ સંકેત છે. સત્સંગ કરવા બેઠો છે એટલે સત્સંગ કરવા ખાતર સત્સંગ નથી કરતો હવે, મોક્ષ ને લક્ષ્યમાં લઈને મોક્ષ નું આ લક્ષ્ય કરે છે, પૂર્ણતાને લક્ષ્ય કરે છે સત્સંગ. આમ વાત છે. એટલે વિષય પ્રતિપાદનમાં વિચિક્ષણતા કેટલી છે? સ્વયં સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વિતરાગ મોક્ષ કહે છે. વિતરાગ ભૂમેશ્વર પરમાત્મા ત્રણ લોકના નાથ છે. તે મોક્ષ કોને કહે? કે જેવું સર્જાત્મ સ્વરૂપ છે, જેવું આત્મ સ્વરૂપ છે, એવી જ પૂર્ણ આત્મ સ્વરૂપ છે, પૂર્ણ શુદ્ધ આત્મ સ્વરૂપ છે, એવી જ સહજ દશા રહી જાય. દશા પણ જેવું સ્વરૂપ છે એવી જ દશા, એવી પૂર્ણ શુદ્ધ સહજ દશા ઉત્પન્ન થઈ જાય, એવી સ્થિતિ ઉત્પન્ન થાય, એને વિતરાગ બોલે મોક્ષ કહે છે. મોક્ષની પરિભાષા શાસ્ત્રકારોએ અનેક દ્રષ્ટિકોણથી કરી છે. અહીંયા સત્સંગનું મહત્વ દર્શાવ્યું છે અને સત્સંગનું મહત્વ જેને આવ્યું છે એનું ધ્યેય મોક્ષ છે, અને એ મોક્ષમાં કોઈ બાહ્ય આલંબન નથી. સત્સંગનું પણ બાહ્ય આલંબન મોક્ષમાં નથી, સિદ્ધપદમાં નથી, સિદ્ધ દશામાં. અને એ સિદ્ધ દશાને નજીકની કારણભૂત કોઈ દશા હોય તો તે અસંગમુની દશા છે. કેવી? અસંગમુની દશા છે. અને મુનિ દશામાં એની અસંગતા પ્રાપ્ત થયા વિના શુક્લ ધ્યાન ન હોય, શુક્લ ધ્યાન વગર મોક્ષ ન હોય. તો કે વાત અસંગતાની છે આખરમાં તો, પણ એ સત્સંગ વગર શક્ય નથી એમ કહે છે. વિચિક્ષણતા કેટલી છે વિષય પ્રતિપાદન ને. શું મેથડ ઓફ પ્લેસિંગ જેને કહેવામાં આવે છે વક્તવ્યમાં અથવા પોતાના લેખનપણામાં કયો પ્રતિપાદનમાં કયો. પ્રતિપાદન બે રીતે થાય, લખાણ તો પણ થાય અને વક્તા પણ બોલવાથી પણ થાય. વિષય પ્રતિપાદનની વિચિક્ષણતા છે જેને વિરુદ્ધ વિષય છે એનું મહત્વ સમજાવવું છે. લશ્કરના સૈનિકને જીતે એમ નહીં, લશ્કરના કોઈ મોટા મારથીને જીતે એમ નહીં, પણ લશ્કરના મોખરે એનો રાજા હોય એને જીતી લે. તો ઈચ્છે તો દુશ્મન, પણ એને જીત્યો એમ સામે પ્રતિપક્ષ તેની મહત્તા દર્શાવે. એક ભાષાની અંદર વિશિષ્ટ પ્રકારની કહેવાની પદ્ધતિ છે અંગ્રેજીમાં, એને ફિગર ઓફ સ્પીચ કહે છે, ભાષા અલંકાર એને કહે છે, ભાષાનો અલંકાર છે વિશેષ રૂપે. કે સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થઈ તેને વિતરાગ પરમાત્મા મોક્ષ કહે છે. અને જે સ્થિતિ, જે સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તે સહજ સ્વરૂપથી જીવ રહિત નથી. શું સ્થાપ્યો? સહજ સ્વરૂપને સ્થાપ્યો તે સહજ સ્વરૂપથી જીવ રહિત નથી, એની દશાથી રહિત છે પણ એ સ્વરૂપથી રહિત નથી. એ પહેલી સ્થાપીને વાત કરવી છે. પણ તે સહજ સ્વરૂપનું માત્ર ભાન જીવને નથી. સંસાર અવસ્થામાં જીવનું મૂળ સહજાત્મક સ્વરૂપ છે એનું જીવને પોતાને ભાન નથી. પોતાના અસલ સ્વરૂપથી બેભાનપણે જીવ વર્તી રહ્યો છે આ એક સ્થિતિ છે. એ સ્થિતિ પલટીને પોતાના આત્મભાનમાં આવે, આત્મજ્ઞાન કહો, આત્મભાન કહો, તો તે જ સહજ સ્વરૂપે એની સ્થિતિ છે. કેમ કે મૂળ સ્વરૂપે સહજ સ્વરૂપે છે, એ સ્થિતિનું ભાન થયું તે જ સહજ સ્વરૂપે સ્થિતિ છે. ભાન ચોથા ગુણ સ્થાને થાય, ચોથા ગુણ સ્થાને એક ન્યાય મોક્ષ થાય પણ એક ન્યાય તો ચોથા ગુણ સ્થાને મોક્ષ થાય પણ મારું સ્વરૂપ જ અનાદિ અનંત ત્રિકાળ સહજ છે તો એમાં કોઈ કરવાનું રહેતું નથી. પણ એ સ્થિતિનું ભાન ન હોય તો ભાન કરવાનું તો રહીએ છે તો પડે કાળે એવું છે. પણ એના બેભાનપણામાં એ એમ નહીં હોવા બરાબર છે. સહજ સ્વરૂપે આત્મા નહીં હોવા બરાબર છે હોવા છતાં પણ. એટલે એનું જે માત્ર ભાન થવું તે જ સહજ સ્વરૂપે સ્થિતિ છે. આ મોક્ષની શ્રદ્ધા પ્રધાન વ્યાખ્યા છે. ભાન થવું એટલે મોક્ષની શ્રદ્ધા પ્રધાન વ્યાખ્યા છે. મોક્ષને સર્વકર્મ ક્ષય થતા જ મોક્ષ થાય એ મોક્ષની મોક્ષ પ્રધાન વ્યાખ્યા, મુક્ત મુક્તતા મુક્તપણા પ્રધાન વ્યાખ્યા છે. અહીંયા શ્રદ્ધા પ્રધાન વ્યાખ્યા છે. વિવિક્ષા શું?
સહજ
સ્વરૂપે આત્મા અનંત જ્ઞાન અનંત દર્શન અનંત ચતુષ્ટિ મંડિત છે અથવા જીવાસિદ્ધ પરમાત્મા અષ્ટગુણ સહિત છે એવો જ આત્મા છે એવું જાણવું થવા છતાં ભાન નથી થતું. એવું જાણવું થાય એને ઘણા જ્ઞાન માની લે છે. એટલે જ્ઞાન શબ્દ ના લીધે ભાન શબ્દ લીધો, કેમ કે ભાન ચાલ્યું જતું નથી. જાણપણું અધર રહી જાય છે. જાણપણાને વિસ્મૃત કરીને જીવ બંધ બુદ્ધિ એ વર્તે છે, બંધ અવસ્થા એ વર્તે છે, પણ ભાનમાં એવું નથી બનતું. હું માણસ નું એનું ભાન ક્યારે જાય? એને કઈ યાદ કરવું પડે, હું પ્રણામ છું એનું ભાન કર્યા છે. તો જરાક અનુભવ બોલે છે, વાતો વધેરા જુઓ છે ભાઈ, કઈક સંભાળીને બોલો. કેમ એ કોને કહ્યું? એના ભાને કહ્યું. એને એને માણસ ના બદલે પશુ કર્યો તો એનો નિષેધ થયો. એ કોને કર્યો? એના ભાનથી એને નિષેધ થયો. એવું તને યાદ કરવું ન પડે કે મને પશુ કહ્યો તો કઈ પશુ થઈ તો નથી ગયો, એટલે તો પશુ નથી કીધો ને. કઈ પશુ થઈ ગયો છે ને પશુ કીધો છે કે નથી થઈ ગયો? લાવ જરાક તપાસીને કહું એમ નહીં. એનું ભાન તપાસવાનું હરીએ, ભાનમાં તપાસવાની પરિસ્થિતિ નથી, અવકાશ નથી. એનું ભાન તરત બોલશે, બારે સંભાળે ને બોલો માણસ કશું નથી. અથવા જરાક ચૂકીને કોઈ બોલે, કોઈ મૂર્ખ બોલે, અરે ઓછી બુદ્ધિ વાળો બોલે તો પણ કોઈ એ સ્વીકારવા તૈયાર નથી. એવી વાત છે. ભાન સમજાવો એ જે વિષયની નિરંતર પોતા રૂપે જાગૃતિ રહેવી, ભાનનો વાચ્ય રૂપ ભાવ શું છે? ભાન એક શબ્દ વાચક છે, એનો વાચ્ય રૂપ ભાવ શું છે? કે જે વિષયની પોતા રૂપે સતત જાગૃતિ રહેવી એનું નામ ભાન છે. શું એ ભાન નિરંતર ચાલુ ચાલુ રહીએ છીએ. જેને જે ભાન હોય તે ચાલુ ચાલુ રહીએ છીએ. કર્મજનિત અવસ્થા એ સંસારી છે તો સંસારી પણ આનું ભાન એને ચાલુ છે. જે રીતે પોતે કલ્પના કરી છે એ પણ એ પ્રકારે એનું ભાન ચાલુ છે. મૂળ સ્વરૂપે તો તું ત્રણ દેખનો નાથ છે, એને તને ભાન હોવું જોઈએ. પછી મોક્ષની ચિંતા કરવાની પછી જરૂર નથી. પછી મોક્ષની ચિંતા કરવાની જરૂર નથી. અવસ્થામાં ભલે મોક્ષ નથી હોવાનું, આ જ મોક્ષ છે એમ કે છે. 165 કરો એમના મોક્ષના મોક્ષ એવું આપણે પ્રશ્ન. ત્રીજી લીટી મોક્ષ ની આપણને કઈ જરૂર નથી, આ વાક્ય ક્યાંથી નીકળ્યું? વાત એમ જ લીધું છે કે સર્વસમર્થ પુરુષો આપને પ્રાપ્ત થયેલા જ્ઞાનને જ ગાઈ ગયા છે. એ જ જ્ઞાનને દિન પ્રતિદિન આ આત્માને પણ વિશેષ થાક થતું જાય છે. મને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું છે, એ આત્મજ્ઞાનની સ્થિતિ વૃદ્ધિગત થતી જાય છે. અને હું ધારું છું કે કેવળ જ્ઞાન સુધીની મહેનત કરી અને થતો નહીં જાય. એટલે મોક્ષ સુધીની જે પુરુષાર્થ છે, કેમ કે એમને તો પહેલેથી લક્ષમાં તો મોક્ષ જ લીધો છે અને એ રીતે પુરુષાર્થ ઉપાડ્યો છે મોક્ષને લક્ષે. એટલે એ રીતે જે પુરુષાર્થ ઉપાડ્યો છે મોક્ષને વિશે, મોક્ષના માટે મોક્ષને લક્ષે, એ નકામું નહીં જાય, અલેખે નહીં જાય. એટલે કે એ સાર્થક થશે, નિરર્થક નહીં જાય. આવી જે મોક્ષના ધ્યેયથી મોક્ષના લક્ષ્ય મોક્ષને માટે કરેલા પુરુષાર્થની શરૂઆતમાં વચ્ચે પૂર્ણ મુક્ત સ્વરૂપનું ભાન થયું, એ ભાન એમ બોલે છે કે મોક્ષની આપણને કાંઈ જરૂર નથી. આ ભાન બોલે છે. તો ભાગ બોલે વિશ્વાસ આવ્યો છે, પ્રતીતિ આવે છે, પણ ભાન એમ બોલે છે કે એની કઈ મારે જરૂર નથી. ભાન બોલે છે કેમ કે સહજ સ્વરૂપે હું છું એવું મને જે ભાન થયું એ જ મોક્ષ છે. મોક્ષ કોને કહેવો કે જે સહજ સ્વરૂપે સ્વરૂપ આત્માની સ્થિતિ છે, મૂળ દ્રવ્યની સ્થિતિ છે, એનું ભાન થયું એ જ સહજ સ્વરૂપે સ્થિતિ અવસ્થિત. જ્ઞાની મુક્ત છે એમ કહેવાય છે, શ્રદ્ધાની પ્રધાનતાથી જ્ઞાની મુક્ત છે, ચારિત્ર ની પ્રધાનતાથી જ્ઞાની મુક્ત નથી. હવે એ સહજ સ્થિતિ નું ભાન કેમ નથી? જો અહીંથી લિંક બેસાડે છે સત્સંગ જે વાત પ્રતિપાદન કરે છે એ વિષયની લિંક અહીંથી શરૂ કરે છે કે સંઘના યોગે આ જીવ સહજ સ્થિતિને મળ્યો છે. સત્સંગ કરે એમ શું કરવા અમે અહીંયા કહીએ છીએ કે તું બીજો સંગ કર્યા વિના રહેતો નથી. તારો ઉપયોગ જે બહાર જાય છે એમાં તું બીજા પદાર્થનો સંગ કર્યા વિના રહેતો નથી. જ્યારે તારી આ અનિવાર્ય સ્થિતિ છે ત્યારે તું સત્સંગમાં રહે, આ મારો જ્ઞાનીના માર્ગનો ઉપદેશ છે. જ્ઞાનીના માર્ગનો આશ્રય કરાવવાનો આ ઉપદેશ છે. એ છેલ્લે લીધો કે સંઘના યોગે આ જીવ સહજ સ્થિતિને ભૂલ્યો છે. પોતાના મૂળ સ્વરૂપને ભૂલવાનું કારણ અન્ય પદાર્થનો સંગમાં પડ્યો છે તે પછી અન્ય પદાર્થમાં પહેલો વહેલો નજીકમાં નજીક એનું શરીર અને ત્યાંથી માંડીને એ શરીરને અનુકૂળતા, શરીરને ટકવું, શરીરને જળવાવું, શરીરની તંદુરસ્તી આદિ વધવી, એ બધા જેટલા સાધનો કારણો છે એ બધા પછી સંગના યોગમાં જાય છે. યોગ એટલે આ પોતે જોડાય છે. સંગના યોગે આ જીવ સહજ સ્થિતિને ભૂલ્યો છે એટલે મૂળ સ્વરૂપને, સહજ સ્થિતિને અહીંયા એટલે સ્વરૂપની મૂળ સ્થિતિને ભૂલ્યો છે અને એ સહજ સ્થિતિનો વર્તમાન એક અવલંબન યોગ્ય સમય લ્યો તો કારણ સુ પર્યાય છે. સહજ સ્થિતિ આત્મદ્રવ્યની સહજ સ્થિતિ વર્તમાન સમયની લ્યો, ત્રિકાળ ન લ્યો એને, અને વર્તમાન સમયની કેમ કે અવલંબન વર્તમાનમાં આવે છે, અવલંબનને યોગ્ય એવી વર્તમાન સ્થિતિ લ્યો તો એ કારણ શુદ્ધ પર્યાય છે. એને જીવ ભૂલ્યો છે. સંઘની નિવૃત્તિ સહજ સ્વરૂપનું અપરોક્ષ નામ પ્રત્યક્ષ ભાન પ્રગટે છે. જો જીવ ઉપયોગથી નિવૃત્ત થઈને સંઘનો ઉપયોગને નિવૃત્ત કરે સંઘથી, એટલે કે પોતાનો ઉપયોગ અન્ય પદાર્થનો સંઘ ન કરે અને સ્વસંગ કરે તો પોતાનું સહજ સ્વરૂપનું પ્રત્યક્ષ ભાન એને પ્રગટ થાય. અપરોક્ષ એટલે પ્રત્યક્ષ અને ભાન, પરોક્ષ એટલે અપ્રત્યક્ષ અને અપરોક્ષ એટલે પ્રત્યક્ષ, એવું પ્રત્યક્ષ ભાન પ્રગટ થાય છે. અને એ જ માટે સર્વ તીર્થંકર આદિ જ્ઞાનીઓએ પ્રસંગપણું જ સર્વોત્કૃષ્ટ કહ્યું છે કે જેના અંગે સર્વ આત્મ સાધન રહ્યા છે. આ સત્સંગ સાધન પણ અસંગ થવા માટે છે એમ કે છે. બાહ્ય સાધન અનેક પ્રકારે છે. સત્સંગ ન મળે તો સત્શાસ્ત્ર વાંચો, સત્શાસ્ત્ર ન મળે તો સતદેવ પ્રતિમાજી જે છે એ પ્રતિમાજી માંથી પણ આત્મભાવ ને આવિર્ભાવ કરવો. સદગુરુ તો સત્સંગનું જ નિમિત્ત છે, સત્પુરુષ પણ સત્સંગનું જ નિમિત્ત છે. એટલે એ તો બંને સત્સંગમાં જાય છે. સત્શાસ્ત્ર છે એમાં સત્સંગ નથી, પણ દેવગુરુ ને શાસ્ત્રમાં, દેવ અને શાસ્ત્ર બંને સજીવન ન હોય ત્યારે સત્સંગ સજીવન મૂર્તિ નો ન મળે ત્યારે દેવ અને શાસ્ત્ર ત્યાર પછીનો સેકન્ડ પ્રાયોરિટીની વાત છે. બાકી તો પછી કોઈ સંઘ કરવા યોગ્ય છે, બાહ્ય સંઘમાં એ પછી આગળ કોઈ સંઘ કરવા યોગ્ય નથી રહેતો. કેમ કે આત્મભાવનું લક્ષ્ય કરાવનારા આ ચાર જ પદ છે, દેવ ગુરુ શાસ્ત્ર અને સત્પુરુષ. બાકી બધા આત્મ સ્વરૂપનું ભૂલવનારા સંઘ છે, આત્મ સ્વરૂપની સરળ સ્થિતિને ભૂલવાડનારા બધા સંઘ છે, એને એ છોડવાનો ઉપદેશ છે. આમાં સૌ પ્રેક્ટિકલ સાઈડ છે એ થોડી વિચારવા જેવી છે કે પ્રેક્ટિકલી આ જીવ અનિવાર્યપણે અન્ય પદાર્થોનો સંઘ કરી રહ્યો છે કે જે અનાત્મભૂત છે અથવા આત્માના સ્વરૂપને સહસ્થિતિને ભૂલવનારો સંઘ છે. હવે એની એ દશામાં આત્મસ્થિત્વનું લક્ષ્ય કરાવે એવી વાત કહી. માણસ શું કે છે, એક માણસ ગ્રસ્ત છે, અત્યારે મનુષ્ય તો ગ્રસ્ત છે. હવે એ જરૂરી ઈચ્છે છે કે મને પરમાનંદ પરમાનંદની અનંત ચતુષ્ટિની મોક્ષ દશા પ્રાપ્ત થાય તો સારું, પણ એવી દશા તો સર્વસંગ પરિત્યાગ કરીને જંગલમાં મુનિ દશા દીક્ષા લઈને ગયો જાય ત્યારે થાય, અને વર્તમાન પોતાની સ્થિતિ જોઈએ ત્યારે એને અસંભવ ને અશક્ય લાગે. આપણા પરિણામ જોતા આપણે જંગલવાસી થઈ શકીએ એ તો કોઈ આપણી કેપેસિટી દેખાતી નથી. પરિણામની એ કેપેસિટી જ્યારે દેખાતી નથી અને મોક્ષ ઈચ્છવા યોગ્ય છે તો આને આ સ્થિતિમાં કોઈ મોક્ષનું સાધન ખરું કે નહીં, તો કે છે આ પ્રેક્ટિકલ સાઈડ છે કે તારો ઉપયોગ જે પરસંગ કરે છે એ પરસંગ ને પરસંગ ભલે એ વિષય બદલી ના, એ સ્થિતિમાં તને સાધન આપી દઈએ છીએ, તારા મૂંઝામણની કઈ જરૂર નથી. મિડલ ક્લાસ ના માણસ છે, અત્યારે તો સૌ પોતાના પરિવાર લઈને તો બેઠા. હવે એ બે રીતે વિચાર કરે કે આત્મકલ્યાણ તો જરૂર કરવું છે, અને આત્મકલ્યાણ આ વર્તમાન પરિસ્થિતિનો ત્યાગ કરીને હું કરી શકું એ તો મારી કોઈ કેપેસિટી દેખાતી નથી. આ બે રીતે છોડી દઉં, પરિવાર છોકરા છે આ ત્યાં છે એને છોડી દઉં, નોકરી છોડી દઉં, શક્ય જ નથી મારા માટે, મારા પરિણામ જ થઈ શકે એટલે એટલી શક્તિવાળા નથી. ત્યારે એને એક પ્રશ્ન ઉઠે છે મૂંઝવણમાંથી, એક સમસ્યા કે આની આને આ સ્થિતિમાં હું કઈ સાધન કરી શકું ખરો કે ન કરી શકું, કઈ થાય જ નહીં મારાથી, આ સ્થિતિ ત્યાગવાની મારી પરિસ્થિતિ નથી. હું આ સ્થિતિ છોડી દઈએ ત્યારે ક્યાંય એવું જાઉં તો મારા પરિણામ સ્થિર રહી અને હું મારું આત્મકલ્યાણ કરી દઉં, ઉલટાના પરિણામ બગડે. પોતાના રાગના ભાવ જોતા પરિણામ બગડવાનું એને દેખાય, સુધરવાનું તો દેખાય નહીં. ત્યારે આ પરિસ્થિતિમાં એને કોઈ રસ્તો છે કે નહીં, કલ્યાણ જરૂર કરવું છે, મારે આત્મકલ્યાણ નથી કરવું એ મારો લેતો નથી કોઈ, પણ આના સ્થિતિમાં કઈ જગ્યા છે, કોઈ રસ્તો નીકળે છે તો ઘા નીકળે છે, અને એ રસ્તો છે તે સત્સંગ છે. ગુરુજી સત્સંગ કરે તો એના પરિણામની અંદર શક્તિ આવતી જાય છે, અને એ શક્તિ વધીને અસંગ દશા સુધી જીવ પહોંચી શકે છે. પણ જો એમ એ સત્સંગ ન કરે, પરિણામને કીધા વગર સીધો અસંગ દશા અથવા અર્થે ત્યાગ કરી નાખે, પોતાના પરિણામ બગડી ન થતો તે કહેશે કે જ્ઞાનીનો માર્ગ નથી. જ્ઞાનીનો માર્ગ વ્યવસ્થિત છે અને એ વ્યવસ્થા બતાવે છે. એ જ માટે મોક્ષ માટે સર્વ તીર્થંકર આદિ જ્ઞાનીઓએ અસંગપણું જ સર્વોત્કૃષ્ટ કહ્યું છે, અને તે જેના અંગે એટલે તેના માટે અંગે તેના માટે અસંગ દશા થવા અર્થે સર્વ આત્મ સાધન એટલે જેટલા ધર્મ બાહ્ય ધર્મ સાધન કયા છે એ અસંગ થવા માટે કયા છે. સત્સંગ પણ અસંગ થવા માટેના હેતુથી જ કરવાનો છે, અને વિતરાગ દેવ કે શાસ્ત્ર અધ્યયન પણ અસંગ દશા કરવા માટે છે. કોઈ પણ વાત નો હેતુ શું છે કે અસંગ દશાથી મોક્ષ પ્રાપ્ત કરવું, મોક્ષના લક્ષ્ય જ બધું કરવાનું છે. જેટલા સાધન કરવાનું એ મોક્ષના લક્ષ્ય કરવાના છે, ને એ અસંગ દશાથી પ્રાપ્ત થાય છે. માટે અસંગ દશા માટે જ બધા સાધનો રહ્યા છે.
અસંગ દશા તો એટલે મુનિપણ જ
મુનિપણામાં પણ કેવું કે જે અસંગતાથી મોક્ષ પ્રાપ્ત થાય તે ઉત્કૃષ્ટ શ્રેણી લઈ લીધી. પછી છઠ્ઠા ગુણ સ્થાને સંગ કરે છે. બધા મુનિઓ છઠ્ઠા ગુણ સ્થાને સંગ નથી કરતા, જે સ્થવિર કલ્પી છે એ કરે છે, જેમ કલ્પી છે એ નથી કરતા. એટલે જે મુનિ દશામાં પણ ઉત્કૃષ્ટ પુરુષાર્થવંત છે એ મુનિઓનો સંગ પણ નથી ઈચ્છતા, અને એ આત્મામાં એટલા સ્થિર રહી શકે છે, પોતાની આત્મશુદ્ધિ વધારે સંપૂર્ણ જ્ઞાન સુધી પહોંચી જાય છે. પણ મુનિ દશામાં બધાની એ સ્થિતિ નથી, એના માટે સત્સંગ અનિવાર્ય છે. એને વિશેષ ગુણીના સંગમાં રહેવું આ ઉદ્દેશ છે. મુનિઓએ પણ પોતાથી વિશેષ ગુણવાન હોય એના સંગમાં રહેવું, એવા વિશેષ ગુણવાન ન મળે તો સમગુણીના સંગમાં રહેવું, પણ એને પોતાથી નીચેના ગુણવાન હોય એનો સંગ કરવો નહીં. એટલી મર્યાદા માંગી છે. નીચેના ગુણવાન ઉપરના ગુણવાનનો સંગ કરે, એમાં ઉપરના ગુણવાળાએ સંગ કર્યો છે એમ ન કહેવાય, કેમ કે એને એની પાસેથી અપેક્ષા નથી મેળવવાની. નીચે ઊભો છે એને ઉપરવાળા પાસેથી મેળવવાની અપેક્ષા છે, ઉપરવાળાને કે નીચેવાળા પાસેથી મેળવવું નથી. મિત્ર તો સંગ તો આપસમાં છે, પણ સંગ આને કર્યો કહેવાય, આને કર્યો એમ ન કહેવાય. સર્વ જિનાગમમાં કહેલા વચનો એટલે બધા શાસ્ત્રોના વચનો, સર્વ જિનાગમમાં કહેલા વચનો એકમાત્ર અસંગપણામાં જ સમાય છે. એટલે કે બધાનો અંતર આશય આ છે, એ જ અસંગતા સ્વરૂપમાં સમાય જા અસંગપણે થઈને સ્વરૂપમાં, અસંગ ઉપયોગનું નામ જ એ છે, સ્વરૂપમાં જે ઉપયોગ લાગી ગયો એને અસંગ ઉપયોગ કહે છે, બહાર નીકળ્યો તેને સંગવાળો ઉપયોગ કહે છે. એટલે કેવળ અંતર્મુખ ઉપયોગ કરવા અર્થે જ બધા વચનો છે. જિનાગમના સર્વ વચનોનો આશય અને તાત્પર્ય જીવને કેવળ અંતર્મુખ થવા અર્થે જ છે, અસંગ થવા અર્થે જ છે. સર્વ જિનાગમમાં કહેલા વચનો એકમાત્ર અસંગપણામાં જ સમાય છે, કેમ કે તે થવાને અર્થે જ તે સર્વ વચનો કયા છે. આ હેતુ છે, સર્વ વચનોનો હેતુ અસંગ થવાનો છે, કોઈનો હેતુ સંગમાં રાખવાનો નથી. સત્સંગ પણ અસંગ થવા છે એમ કહે છે. શું હેતુ અને પ્રયોજન કાર્ય સાથે
હેતુ
એટલે પ્રયોજન, હેતુ એટલે પ્રયોજન. હેતુ એટલે કારણ, હેતુ એટલે પ્રયોજન, હેતુ એટલે અર્થ. અર્થ કહો, પ્રયોજન કહો, કારણ કહો, વિદ્યાર્થી ધનાર્થી અર્થ છે. અર્થ નામ પ્રયોજન. એક પરમાણુ થી માંડી 14 રાજલોક નું વર્ણન કર્યું છે. કોને? જીનાગમે. જીનાગમ માં એક પરમાણુ થી માંડીને 14 રાજલોક ની વાત વર્ણવી છે. અને મેષોન્મેષ થી માંડીને, એટલે કે આંખ ઉગડે ને બંધ થાય એવી જે ક્રિયા શરીરની, ત્યાંથી માંડીને શૈલેષી અવસ્થા, એટલે પર્વતની જેમ સ્થિર થઈ જાય ધ્યાનમાં, યોગમાં, એવી એવી જે સ્થિતિ, એટલે દેહની નાનામાં નાની ક્રિયાથી મોટામાં મોટી શૈલેષી ક્રિયાની અવસ્થા, સર્વક્રિયા જે વર્ણવી છે તે એ અસંગતા સમજાવવા અર્થે વર્ણવી છે. એમ કહે કે ધ્યાનમાં અર્ધ ઉન્મિલિત ચક્ષુ રહે અને મેષોન્મેષ બંધ થાય. મેષોન્મેષ પટપટાવે છે, એને ઉઘાડવાસ, ઉઘાડવાસ કે છે, એને મેષોન્મેષ કે છે. મેષ અને ઉન્મેષ, મેષ એટલે બંધ થવું, ઉન્મેષ એટલે ઉઘાડવું. તો ધ્યાનસ્થ અવસ્થામાં એમ કહે કે અર્ધ ઉન્મિલિત ચક્ષુ હોય, એટલે નાસિકાગ્ર દ્રષ્ટિથી, એ દ્રષ્ટિથી પોતે સ્વરૂપ સ્થિર અચલ સ્વરૂપને લક્ષમાં લઈએ તો મેષોન્મેષની ક્રિયા બંધ થાય. ત્યાંથી માંડીને 12મા ગુણ સ્થાનને સ્વરૂપ સ્થિરતાની દશા આવી જાય કે પછી એ ઉખડે જ નહીં ત્યાંથી ચારિત્રની સ્થિરતા, એ જેટલી ક્રિયા વર્ણવી છે એ અસંપણ અર્થે વર્ણવી છે. શુદ્ધોપયોગને રાખવા માટે, શુદ્ધોપયોગને માટે જ વર્ણવી છે. સર્વભાવથી અસંપણું થવું તે સર્વથી દુષ્કર્મ, દુષ્કર સાધન છે. આ કઈ નાની સુની સહેલી વાત નથી. આત્મા અસંગ દશામાં રહે અને બહાર ઉપયોગ ન નીકળે એ સૌથી કઠણમાં કઠણ વાત છે. જોકે અહીંયા તો મુમુક્ષુને તો સેકન્ડના કોઈ પાપ પા ભાગ જેટલો પણ હજી સ્થિર રહેતો નથી. તો સર્વથા અસંગ ઉપયોગ થવો એ તો દુષ્કરમાં દુષ્કર વાત છે, એટલે ઘણી કઠણ વાત છે. એમ વિચારી, એની દુષ્કરતા વિચારી શ્રી તીર્થંકરે, જો આયે ભગવાન નાખ્યા છે, શ્રી તીર્થંકરે
પછી વાક્ય રહી ગયું અને તે નિરાશ્રય સિદ્ધ થવું,
અને તે નિરાશ્રય પણ સિદ્ધ થવું અત્યંત દુષ્કર છે. હવે શું છે કે અસંગપણાનો આશ્રય તો એક પોતાનું શુદ્ધાત્મ પદ છે, સહજાત્મ પદ છે. પણ એવું અસંગપણું થવું એ અત્યંત દુષ્કર છે, અને નિરાશ્રય પણ એટલે 12મા સત્સંગનો આશ્રય લીધા વિના થવું એ કાંઈ દેખાતું નથી. એના માટે એને 12મા શ્રી ગુરુ, કા વિતરાગ દેવ, કા જ્ઞાની પુરુષ, તો જીવન મુક્તિનો એને સંગ કરવો જોઈએ. અને જ્ઞાનીઓ પણ કરે છે, અને મુનિઓ પણ કરે છે. ગંધર્વદેવ પણ જ્યારે ભગવાનની વાણી સાંભળવા વિકલ્પ એને આવે છે, એનો અર્થ કે ઉપયોગ જે અસંગપણે રાખવો છે એ નિરાશ્રયપણે રહેતો નથી, નિરાશ્રયપણે એનો ઉપયોગ પણ રહેતો નથી. એટલે નિરાશ્રયપણે એ સિદ્ધ થવું, સિદ્ધ થવું એટલે પ્રાપ્ત થવું અસંગપણ અત્યંત દુષ્કર છે. એમ વિચારીને શ્રી તીર્થંકરે સત્સંગને તેનો આધાર થયો છે. અહીંથી આ સત્સંગને અહીંયા થાય આટલી પ્રસ્તાવના પછી સત્સંગનું પ્રતિપાદન કર્યું, એટલી વિચક્ષણતા છે. જેને મેથડ ઓફ પ્લેસિંગ કહેવાય, જે વાતને પ્લેસ કરવી છે એને કેટલી સુંદર રીતે રજૂઆત કરે છે. વાત તો અસંપણાની છે, મૂળમાં ધ્યેય તો મોક્ષ અને મોક્ષનું છે, પણ એ સત્સંગ વગર નિરાશ થયો કોઈ કરી જાય બને એવું નથી. માટે સત્સંગ ને તીર્થંકર સ્થાપ્યો છે, મેં સ્થાપ્યો છે એમ નથી કહેતા. તેથી એમ વિચારીને શ્રી તીર્થંકર સત્સંગને તેનો આધાર કર્યો છે કે જે સત્સંગના યોગે સહજ સ્વરૂપભૂત એવું અસંગપણું જીવને ઉત્પન્ન થાય છે. હવે કરે સત્સંગ એનું ફળ શું આવે? સહજ સ્વરૂપભૂત એવું અસંગપણું આવે એના ફળમાં. આ સત્સંગ છે એ અસંગ દશાનો દાતા છે એમ કહીએ તો ચાલે. અને એ અસંગ દશા જે જે મોક્ષ રૂપ છે એને દેવા વાળો સંપણ. એટલે સત્સંગ છે જેને અસંગ થયું હોય એને સત્સંગ ઉપાસવો, સત્સંગ આરાધવો એમ. એમ વિચારી શ્રી તીર્થંકરે સત્સંગને તેનો આધાર કર્યો છે. તેનો આધાર એટલે શું? અસંગપણું પ્રાપ્ત થવાનો આધાર સત્સંગ કર્યો છે કે જે સત્સંગના યોગે અને એ સત્સંગનો યોગ થતાં સહજ સ્વરૂપો તેવું અસંગપણું જીવને ઉત્પન્ન થાય છે. એટલે આવો સત્સંગનો એક મહત્વ છે. મોક્ષના ધ્યેયવંત એવા મોક્ષને સત્સંગ એ અસંગ દશા ઉત્પન્ન થવાનો આધારભૂત છે એમ જાણીને સત્સંગ ઉપાસના માટે કહેલું છે. હવે એક બીજો વિષય એ છે, જ્યારે આપ એમ કહો છો કે સત્સંગમાં રહેવું અને સત્સંગ એ કોઈ સજીવન મૂર્તિનો સંગ છે, ત્યારે આ જીવને પરિભ્રમણ કરતા સત્સંગ મળ્યા નથી? તીર્થંકર દેવના ત્રિલોકના પરમાત્માના સમુશ્રણમાં કેટલી વાર ગયો? અનંત વાર ગયો. ભરતાદિ ક્ષેત્રમાં તો પવિત્ર તીર્થંકર થાય છે એક અવસર્પિણી કાળમાં કે ઉત્સર્પિણી કાળમાં, કાળના એક ચક્રમાં છ આરામાં ફક્ત ચોથા આરાની અંદર 24 તીર્થંકર થાય. મહાવિદ્યાદિમાં વિશેષ તીર્થંકરો ત્રણે કાળે હોય છે. પણ બે જગ્યાએ બીજા કેવળીઓ, બીજા મુનિઓ અને બીજા જ્ઞાનીઓ આ ત્રણે સિદ્ધિમાં મૂર્તિ છે એના કરતા તીર્થંકરની સંખ્યા ઓછી છે. અહીંયા તો 24 છે આપણા ભરત ક્ષેત્રમાં, પણ મહાવિદ્યમાં 20 તીર્થંકર છે, વધીને 160 તીર્થંકર છે. તો પણ ત્યાં જે કેવળીઓ મુનિઓ અને જ્ઞાનીઓ છે એના કરતા બહુ અલ્પ સંખ્યા છે. કેવળીઓ ત્યાં લાખોમાં થાય છે, મુનિઓ પણ કરોડોમાં હોય છે અને જ્ઞાનીઓ તો ઘરે ઘરે હોય છે શું લગભગ. તો જ્યારે અનંતવાસ તીર્થંકરના સમુસરણમાં આ જીવ ગયો છે તો એનો અર્થ એ થાય છે કે એને કેવળીઓ તો એથી વધારે વાર મળેલા છે. સામાન્ય કેવળીઓ સંઘમાં તો એથી વધારે વાર અને મુનિઓના સંઘમાં એથી વધારે વાર ગયો છે જંગલવાસી. અને ગ્રસ્તમાં રહેલા જ્ઞાનીઓ તો એથી વધારે હોય છે, એની સંખ્યા ઉત્તર ઉત્તર વધતી હોય છે. જેમ ઉપર જાવ એમ સંખ્યા ઘટે, નીચે સંખ્યા વધે. તો એ તો એથી વધારે અનંત વાર યોગ થયો છે. સત્સંગ તો કર્યો છે આ જીવે અને છતાં કેમ એને કઈ લાભ નથી થયો? અસંગપણાની દિશામાં કેમ લાભ નથી થયો? આ એ પણ સ્પષ્ટ કરવું છે. એક બીજી સાઈડ ચોખ્ખી કરે છે કે તે સત્સંગ પણ જીવને ઘણી વાર પ્રાપ્ત થયા છતાં ફળવાન થયો નથી અથવા નિષ્ફળ ગયો છે. ફળવાન થયો નથી એટલે નિષ્ફળ ગયો છે એમ શ્રી વિતરાગે કહ્યું છે. એમ સર્વજ્ઞ કેવળ જ્ઞાની પરમાત્મા એમના જ્ઞાનમાં જોયું છે એ પ્રમાણે કહ્યું છે. કેમ નથી થયું? કારણ કે કેમ નિષ્ફળ ગયો એનું કારણ એવું કારણ કે તે સત્સંગને ઓળખી આ જીવે તેને પરમ હિતકારી જાણ્યો નથી, પરમ સ્નેહે ઉપાસ્યો નથી. આ કારણે પ્રાયોરિટી નથી આપણી. પરમ શબ્દ શું બતાવે છે? બેમાં પરમ પરમ શબ્દ નહીં કે જો ઓળખાણ થાય, ઓળખાણ થયું એટલે મૂલ્યાંકન થાય. કે સત્સંગ છે એ આ જીવને અસંગ દશા થવાનું મૂળ કારણ છે. મોક્ષ પ્રાપ્તિનું મારા ધ્યેય સિદ્ધનું કારણ જ સત્સંગ છે. તો આ જીવ એને એ રીતે મૂલ્યાંકન કરે તો એને પરમ હિતકારી જાણે, પરમ હિતનું કારણ જાણે, અને પરમ સ્નેહ એટલે એને સર્વથી પ્રથમ સ્થાન આપે રાગમાં. તો રાગ છે, પ્રસંગ કરવો એ રાગ છે. તો જીવ બીજું તો સંગ કરે છે, પ્રાયોરિટી કોને આપે? જો સત્સંગનું મૂલ્ય આવ્યું હોય તો સત્સંગને આપે, જો સત્સંગનું મૂલ્ય ન આવ્યું હોય તો એ બીજાને એની મુખ્યતા આપ્યા વગર. પ્રાયોરિટીમાં તો આપણે ચર્ચા થાય છે કે બે જ પ્રાયોરિટી છે આ જીવને, એક ફર્સ્ટ પ્રાયોરિટી અને બીજી લાસ્ટ પ્રાયોરિટી. એટલે જો ફર્સ્ટ પ્રાયોરિટીમાં સત્સંગ નથી તો વગર કહીએ લાસ્ટ પ્રાયોરિટીમાં છે. શું જે માને કે ન માને, સ્વીકારે કે ન સ્વીકારે, પણ જો ફર્સ્ટ પ્રાયોરિટીમાં સત્સંગ નથી તો સત્સંગ લાસ્ટ પ્રાયોરિટીમાં છે. સત્સંગ લાસ્ટ પ્રાયોરિટીમાં હોય ને એમાં આત્મકલ્યાણ થાય કેવી રીતે બને? કેવી રીતે બને? પ્રાયોરિટી બે છે, સેકન્ડ પ્રાયોરિટી આમાં નથી. એક ફર્સ્ટ પ્રાયોરિટી, એક લાસ્ટ પ્રાયોરિટી. ફર્સ્ટ પ્રાયોરિટીમાં મુકાય એ જાતની તારામાં કોઈ અક્કલ આવી કે નહીં, આટલો સમજ છે. શું જો તને ફર્સ્ટ પ્રાયોરિટી આવી તો કરી ગયો સમજી લેજે, જો ફર્સ્ટ પ્રાયોરિટી નથી આવી તો લાસ્ટ પ્રાયોરિટીમાં મૂકવાનો સવાલ નથી, તો આનાથી જ છે. શું એમાં કઈ તારા આશા રાખવી હોય તો લોકો મારે વાજે વાત છે, બીજું કઈ વાત છે નહીં. સત્ય તો આવું છે, શું આ તો લગ્ન સત્ય છે, વાત છે. એટલે તો કરો કે જે સ્વીકારે કે ન સ્વીકારે, આ એક બહુ ખુલ્લી પરિસ્થિતિ છે. એને અભિપ્રાય આવી જવો જોઈએ, મારો દેહ પછી એક વાર દેહ ટકે કે ન ટકે, એક વાર દેહ ને અનુકૂળ પડે કે પ્રતિકૂળ પડે, માંદો કરું કે હાજર રહું, કઈ નહીં, સત્સંગ મળે છે કે નહીં, વાત પૂરી થઈ. તકલીફ બીજે ક્યાંય નથી થતી, શરીર જળ છે એટલે બહુ માથાકૂટ નથી કરતો, પણ જે સંયોગમાં બીજા જીવો રહ્યા હોય છે એમાં તકલીફ થાય છે. આટલી બધી મુખ્યતા તમે જો આ પ્રકરણને આપી દો, આ વિષયને આપી દો, તો ઓટોમેટિક બીજાને ગમતા થઈ નહીં તો કોઈને પોસાતું નથી. ધંધામાં ભાઈ હોય કે ભાગીદાર હોય એને પૂછાય, અને એના કુટુંબમાં મા બાપ કે પુત્ર પરિવાર પત્ની આદિ હોય એને પોસાય, તો ત્યાં થોડી માથાકૂટ થાય છે. પ્રાયોરિટી બદલાય ત્યારે, પણ ત્યાં ખુલ્લો અભિપ્રાય હોય જો મારો દેહ પણ પછી છે, તમે પછી છો, એ તો પછી સ્વાભાવિક વાત છે. જયારે મારો દેહ જ પછી છે, પછી તમે ક્યાં આગળ એથી પહેલા રહ્યા? આ તો પરિસ્થિતિ છે, તો મારે આત્મકલ્યાણ કરવું છે અને એમાં મારો દેહ લાસ્ટ પ્રાયોરિટીમાં છે, મારો આત્મા ફર્સ્ટ પ્રાયોરિટીમાં છે, પછી બધી વાત પાછળ નીકળી જાય છે. એટલે આ એક પરિસ્થિતિ છે, એડજસ્ટમેન્ટ કરવા હું તૈયાર છું, પણ અભિપ્રાય બદલવા તૈયાર નથી. તો એડજસ્ટમેન્ટ કરી લઈએ, એનું કારણ કે પોતાના રાગ છે, પોતાના પરિણામ શક્તિ ઓછી છે. એડજસ્ટમેન્ટ તો એ પોતાની અશક્તિને લઈને કરવાનો પ્રશ્ન થાય છે, મારો પણ રાગ છે, બે પ્રત્યે પણ જે રાગ ગયો નથી, અભિપ્રાય બદલાનો છે પણ રાગ નથી, એમ બીજા જે સંયોગમાં રહેલા જીવો છે એ જીવો પ્રત્યે પણ રાગ પોતાનો છે, એ રાગ ચાલ્યો નથી ગયો, અભિપ્રાય બદલાય એ બીજી વાત છે, રાગ નથી કહેવાય ગયો. તો એ ન્યાયનો વિષય છે કે રાગ પોતાનો છે તો પોતાને ત્યાં એડજસ્ટમેન્ટ કરવું એ ન્યાય સંપન્ન છે. રાગ હોય ને વિતરાગતાને જેમ પછી એડજસ્ટમેન્ટ ન કરે છતાં રાગે તો એનું પરિણામ પાછું બી પરિણામ આવે, કેમ કે એ અન્યાય જગતમાં કોઈ સહન નથી કરતું. તમારે રાગ છે ત્યારે તમે ખાવા માંગો છો કે ભાઈ મારે ગરમ ગરમ રોટલી જોઈએ, અને અમારું કામ હોય તો કે નહીં મારે તો સત્સંગ પહેલા એડજસ્ટમેન્ટ કરવું પડે. જેવો જેવો પ્રસંગ હોય સંસારની અંદર, પછી દુકાનમાં હોય ધંધાનો હોય કુટુંબમાં હોય તો એને એડજસ્ટમેન્ટ કરવું પડે છે. આપણો રાગ છે એનો દંડ આપણે ભોગવવાનો છે, અને એ દંડ ભોગવવા માટે એડજસ્ટમેન્ટ દેવાનો છે, પણ ઉત્સાહિત વીર્યથી કે હોંશો ચડાવીને નહીં. તો જેવું સંસારમાં તો જેવીને હોંશ ચડી જાય છે ત્યાં તો મારો દીકરાના લગ્ન છે, એને એકનો એક દીકરો છે, પછી તો માતૃ થઈ ગયો પહેલું, અને બે દીકરા હોય તો આ પહેલું ટાણું છે, નવરું ગોળું તો છેલ્લું ટાણું છે, એટલે પહેલામાં એવો ગાંડો અને છેલ્લામાં એવો ગાંડો, પછી એવું થાય. એ હોંશું ચડાવવાનો આવે છે, પોતાનો રાગ છે અને એ રાગ છોડવો છે ને છૂટતો નથી, તો એને દંડ પૂજે ભોગવવાનો છે. તો પોતાનો ટાઈમ નો ભોગ આપે, પોતાને ઉપયોગ નો શક્તિ નો સમય નો ભોગ આપે, કૃપાળુ દેવ છે એ 20મેં વર્ષે આર્થિક પ્રયોજનથી ભાગીદારીમાં દેવાશંકર જીવજીવનની પેટીમાં ભાગીદાર તરીકે જોઈન થયા. આમ તો ફાઇનાન્સર બીજા હતા, એ તો કરતા હતા, એ સહી મેનેજર તરીકે કરતા હતા, મેચર વાણિયામાં કમિશન એજન્ટ પણ એનું કામ હતું, જાહેરાતનો વેપાર હતો એ ઉપરાંત ઘણી આઈટમોનું કમિશન એજન્ટ એક્સપોર્ટનું બીજું કામ હતું. કમિશન એજન્ટ માટે અમે એ પોતાની નીતિ વિષય પણ જેને આપણે ટર્મ્સ ઓફ કોન્ટ્રાક્ટ કહીએ, અમારે કામ કરવાની નીતિ રીતે આવી છે, અમે આ શબ્દે કામ કરીએ છીએ, એનું એક આપણે એમણે લખાણ તૈયાર કર્યું, બધાને પછી નકલ મોકલી દઈએ પોતાના ઘરા નાળે ત્યાં એ ત્યાં વાંચ્યું હતું વાણિયામાં, એમાં મેનેજર રાજચંદ્રભાઈ મહેતા કહીએ મેનેજર તરીકે, એમાં બે હેતુ છે, એક તો પોતે શેઠ તરીકે પોતાનો દેખાવ કરવા માંગતા નથી, બીજું આખરમાં આ તો હું એક મેનેજર તરીકે વ્યવસ્થા કરું છું, માં હું એનો સ્વામી કે ધની નથી, તો મેનેજરને શું હોય કાંઈ નહીં, મેનેજ કરવું એની ફરજ, મેનેજ કરવાનો પ્રયત્ન કરવો એટલું ફરજ, પરિણામ તો આવું નહીં આવે, એમાં મારે કાંઈ લેવા દેવા નથી, નફા નુકસાન આવે. શું તું એમને 20 વર્ષે જોડાણ આવે અને 30-31 વર્ષ સુધી ભાગીદારી, 10-11 વર્ષ ભાગીદારી રહી, તો એ મુમુક્ષુ દશામાંથી 24મા વર્ષે જ્ઞાન દશામાં આવ્યા, અને પહેલેથી મોક્ષનું ધ્યેય લઈને પ્રવેશ કરેલો મુમુક્ષુ દશામાં, જે એમણે કહ્યું કેવળ જ્ઞાન દશા સુધીની મહેનત લેખે નહીં જાય, ત્યાર પછી ભાન પણ થયું કેવળ જ્ઞાનની પણ મારે જરૂર નથી. આ બધી વાતો છતાં એડજસ્ટમેન્ટ એમણે ઘણું કીધું છે ભાગીદારો સાથે અને કુટુંબ પરિવાર માટે, કેમ કુટુંબમાં આર્થિક મધ્યમ સ્થિતિ હતી, શરૂઆતમાં તો મધ્યમ સ્થિતિ નહોતી પણ તેથી પણ બહુ સામાન્ય સ્થિતિ હતી, પછી તો જેમ જેમ પોતે કમાતા ગયા એમ સ્થિતિ સુધરતી ગઈ, જેમ જેમ સ્થિતિ સુધરતી ગઈ એમ રસ ચડવાને બદલે વૈરાગ એમનો વધતો ગયો છે. નહીંતર સામાન્ય રીતે જે માણસ આર્થિક રીતે નબળો હોય એ જ્યારે પરિશ્રમ કરે, ધંધો વેપાર કરે અને એની અંદર 2 પૈસા કમાય એટલે એનો કેટલાકનો તો પ્યાલો ફાટી જાય છે, પણ રસ્તો ચડ્યા વિના રહે જ નહીં. રસ્તો ચડી જાય. આટલું બધું મને મળ્યું, આટલું બધું મેં મેળ્યું, એનો રસ્તો એને ચડી જાય. એમને વૈરાગ નામ દશા હોવાની, એને વૈરાગ લીધો છે. અને 28મા વર્ષથી ભાગીદારોની સાથે છૂટવાની મહેનત કરે છે. ભાવના તો પહેલેથી છે, 28મા વર્ષથી જ છૂટવાની ભાવના. પણ 4-5 વર્ષ એમણે એડજસ્ટમેન્ટ કર્યું કુટુંબ સાથે અને ભાગીદારો સાથે એડજસ્ટમેન્ટ કર્યું. કેમ કે પોતાના રાગે જોડા હતા, એમના આધારે આવેલા લોકોએ મોટો રોકાણ કર્યા હતા, મૂડીરોકી કે એ લોકોનું જોખમ હતું. અને એનો તો બધાનો આત્મા હતો, મૂડી જ આત્મા હોય છે, એ તો સહન જ ન કરી શકે, કોઈ આર્થિક નુકસાન ના સહન કરી શકે. એવું બન્યું છે, પાછળથી એવું બન્યું છે. એમના ચાલ્યા ગયા પછી એ ભાગીદારીમાં કોર્ટબાજી થઈ છે, એટલી બધી ખરાબ પરિસ્થિતિ થઈ છે જે સંસારમાં થાય છે. એમને પણ એ સ્થિતિ થઈ છે. એ તો કોઈ ભાગીદાર ઉપરાંત સસરા પક્ષમાં હતા, દેવાશંકર મિત્રના કાકાજી સસરા હતા. એમના દીકરાએ પ્રેમભાઈ કેસ લીધા છે, એમના ભાઈ પંચુભાઈ કેસ લડવો કોર્ટબાજી થઈ ગઈ છે. એનો અર્થ એ કે કેટલી પકડ હશે ઓલા લોકો, એડજસ્ટમેન્ટ કરવું જ પડે. એ રસ્તો જ નહીં, કેમ કે પોતાના વાગે જોવા અભિપ્રાયમાં જુઓ તો સર્વસંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને વિચરશું ગૌ મહત પુરુષને પંથ જો. એ પરિસ્થિતિ એટલે એને સત્સંગનું મહત્વ આવ્યું અને એની પ્રાયોરિટી આવી, એ તો થવું જ જોઈએ. એ વગર તો બીજો કોઈ રસ ચડ્યા વગર રીએ કરવું પડે અનિવાર્ય સંજોગોમાં એક બીજી વાત છે. અને પોતે કરવાના અભિપ્રાયથી હોશ લાવીને કરે એ આખી બીજી લાઈન છે, ઉલટી સુલટી પરિસ્થિતિ.
કરવું પડે એમાં એ દ્વેષ હોય ખરા, કરવું પડે એમાં પણ દ્વેષ ભાવથી હોય શકે?
દ્વેષ નથી, આ વિવેક છે કે આ પરિણામો મલિનતા ઉપજાવે છે, દુઃખ ઉપજાવે છે, કર્મ બંધન કરે છે. અને એથી મારું પરિભ્રમણથી જે મારે છૂટવું છે એમાં મને બાધક છે, મારા પ્રયોજનને બાધક છે. માટે હું એનાથી છૂટવા માટે યથાશક્તિ મારા વિવેકનો હું પ્રયોગ કરું છું. તોફાન કરીને નહીં, વિવેક કરીને, યથાશક્તિ પ્રયોગ કરીને, પોતે પોતાના પ્રયોજનમાં આગળ વધવા માંગે છે. જો આયુષ્યમાં તો 33 વર્ષને 5 મહિને જે છોડી દીધો છે, આયુષ્યનો તો લાંબો. અને જે સ્થિતિ હતી તો 34 વર્ષની સ્થિતિ તો આજે ગ્રસ્તની જ હોય. સામાન્ય રીતે 34 વર્ષે જે સ્થિતિમાં એ ધંધામાં જોડાણ, એટલો મોટો ધંધાનો વોલ્યુમ હતો, તો વગેરે કોઈ પરિસ્થિતિ બહારમાં અસંગ થવાની નહોતી અને અંદરમાં અસંગ થવાની ફર્સ્ટ પ્રાયોરિટી હતી. એમણે કામ શું કર્યું, અંતરકુશા બહુ કામ કર્યું. એટલો બધો અંતર પુરુષાર્થ કર્યો, એટલો બધો અંતર પુરુષાર્થ કર્યો કે ઓ ચારિત્રના મૂળિયા કાપી નાખ્યા. ચારિત્ર દશામાં મને દશા લીધી, દીક્ષા ના લીધી, ના આવી શક્યા. દીક્ષા લેવા ભૂમિકામાં પ્રવેશ થાય પહેલા તો આયુષ પૂરું થઈ ગયું, શરીર લથડી ગયું. 30 વર્ષ છે, 31મા વર્ષ થયું, એટલે વચ્ચે સ્વરણ પ્રાપ્ત થયું અને માર્ગે નિકાચિત થાક ગ્રહણ કર્યો. બીજી રીતે ઘેરાઈ ગયા, ધંધાથી છૂટવા ગયા, ત્યાં શરીરથી ઘેરાઈ ગયા. પુરુષાર્થ બહુ હતો, કેવું જ્ઞાન લેવાનો પુરુષાર્થ હતો. તો એ એમાં થયું શું, સરવાળો શું એમાં આવ્યો, કે સરવાળો એ આવ્યો કે તે ભવે ભલે મોક્ષ ન ગયા પણ એક ભવ શરીરને ભેદ, એક જાસનું સ્વરૂપ સ્વદેશ, એક ભવ બાકી, બસ આટલે બધા સુધી પહોંચી ગયા છે. તો ગ્રસ્ત દશામાં રહીને કેટલું બધું કામ કર્યું કે આ કાળની અપેક્ષાએ ચરમ સીમાનું કામ કર્યું, છેલ્લી હદનો પુરુષાર્થ કરીને કામ એક ભવ અહીંયા બાકી રહ્યા. કોઈને પણ આયા બધું બધું પુરુષાર્થ થાય તો એ કહો તો બાકી રહી જાય એટલે પુરુષાર્થ ગ્રસ્તી મારી નીકળી દીધું. એડજસ્ટમેન્ટ કરતા કરતા આ થઈ શકે છે એમ કેવું છે, આટલી અદે થઈ શકે એમ છે કહેવા ધારે તો એટલે એમાં કાંઈ બીજી તો કઈ નથી. શું કે છે કે તે સત્સંગને ઓળખી એટલે સત્સંગનું મૂલ્ય સમજીને આ જીવે તેને પરમ હિતકારી જાણ્યો નથી અને પરમ સ્નેહે ઉપાસ્યો નથી એટલે ફર્સ્ટ પ્રાયોરિટીમાં એની ઉપાસના કરવાની એને પરિણામની અંદર સ્થિતિ આવી નથી અને પ્રાપ્ત પણ અપ્રાપ્ત ફળવાન થવા યોગ્ય સંજ્ઞા એ વિસર્જન કર્યો છે. વિસર્જન એટલે એ ઉદયને પૂરો કર્યો. ઉદય ગમે એ ઉદય શરૂ થાય એ તો એનો અંત હોય છે એમ. સત્સંગનો યોગ થવો એ બાહ્ય ઉદય છે અને એ ઉદય પણ વિસર્જન થવાનું છે ગમે ત્યારે. એમ શરીરનો સંયોગ થયો શરીરનું વિસર્જન થશે છેવટે આ અસ્થિ નદીમાં મૂકી આવે છે. શું કર્યું વિસર્જન કર્યું કહેવાય છેલ્લું હવે વિસર્જન થઈ ગયું જાઓ. અગ્નિ સંસ્કારમાં બધું પુરાથી પણ હાડકા રહી ગયા તો એને નદીમાં મૂકી આવો એટલે છેલ્લું વિસર્જન વિસર્જન કે છે. સંયોગ સંયોગનું વિસર્જન નાની પુરુષનું સંયોગ પણ વિસર્જન થાય પણ કઈ રીતે કર્યો વિસર્જન કે એ અપ્રાપ્ત ફળવા યોગ્ય ફળવાન સંજ્ઞા એ એમાંથી કાંઈ પ્રાપ્તિ ન થાય એવા પ્રકારના પરિણામ રાખીને એ યોગનું વિસર્જન કરી નહીં સંજ્ઞાય જાણ્યા ઈચ્છા. સંજ્ઞા એટલે જીવના પરિણામ એવા હોય ચાર સંજ્ઞા કહે છે ને એવી રીતે સંજ્ઞા એટલે નામ નહીં. સંજ્ઞા એનો બીજો એક અર્થ થાય છે ઈચ્છા કે આ જીવને સત્સંગો અફળ થાય નિષ્ફળ થાય એ પ્રકારના એના રાગના પરિણામ રહ્યા કે સત્સંગ નિષ્ફળ ગયો પછી તમે ચાર ભેદ લેશો નીચે દસમામાં એ ચાર પ્રકાર છે એ કેવા છે એ કારણો કેવા છે માઠા કારણો એને નવમામાં એને માઠા કારણો કયા છે. બહુ પ્રતિપાદન એટલું સુંદર છે આ પત્રની અંદર સત્સંગના મહત્વનું કે આખા ગ્રંથની અંદર સત્સંગને એમને ઉપાસવા માટે ઘણી વાતો કરી છે એ બધી વાતોમાં સર્વશ્રેષ્ઠ વાતો એમણે આ પત્રમાં કરી છે એમ કહીએ તો સારે. સત્સંગ સંબંધિત આખો ગ્રંથ જ સત્સંગની પ્રધાનતાનો છે એમ કહીએ તો ચાલે. કેમ કે પત્ર પત્રમાં એમને મોક્ષને સત્સંગ બોલ્યો છે પણ આ પત્રમાં તો એજન્ડા ઉપર એ વિષય લીધો છે. શું પત્રમાં એજન્ડા જ સત્સંગ છે એમ કહીએ તો ચાલે. એટલે ઘણા પડખેથી ઘણી સુંદર વાતો લીધી છે અને પ્રાપ્ત સત્સંગ પ્રાપ્ત થવા છતાં એનું ફળ અપ્રાપ્ત થાય એટલે અપ્રાપ્ત ફળવાન એમ લીધો. સત્સંગ પ્રાપ્ત થવા છતાં એનું ફળ અપ્રાપ્ત થાય એવા ભાવમાં એ સત્સંગનો ઉદય એને વિસર્જન કરી નાખ્યો એમ કહ્યું છે. એમ શ્રી વિતરાગે કહ્યું છે. સત્સંગ તો અનંત વાર મળ્યા દોનોં વાત બનતી હૈ ઇસકા કોઈ મહત્વ નહીં. મહત્વ બાત કા હૈ કે સત્સંગ મિલા તો કિસ ભાવ મે ઉસકો તમને કિસ ભાવ મે તુમ ગુજરે ઇસ વક્ત બસ. સત્સંગના યોગને તમે કયા ભાવે પસાર કર્યો યોગમાંથી તમે પસાર થઈ ગયા કયા ભાવે બસ આટલો સવાલ છે. એ સફળ થાય એવા ભાવે કે નિષ્ફળ થાય એવા ભાવે, બસ એનું મૂલ્ય છે, એની કિંમત છે. બાકી નેતર યોગની કોઈ કિંમત નથી. પ્રકાર તો ભાઈ બને છે. કોઈ વખત જીવને સત્સંગની ઈચ્છા થાય અને સત્સંગની ઈચ્છા થાય પણ એનું મૂલ્યાંકન ન આવે જેટલું આવવું હોય તો એટલે ગૌણ રહ્યા કરે અને બીજું મુખ્ય રહ્યા કરે. પ્રાયોરિટી બદલાઈ ગઈ અનાદિની છે એમ ને એમ રીએ અને સદા સત્સંગમાં જાય પ્રાયોરિટી બદલાય વિના. એટલે આમાં ટાઈમ ફેક્ટર લાગુ નથી પડતો. તમે કેટલો ટાઈમ રહ્યા સત્સંગમાં એવું કઈ નથી. આમાં થોડો ટાઈમ રહે અને ઘણું કામ કરી જાય, ઘણો ટાઈમ સત્સંગમાં રહીએ અને કામ ના કરે એવું. મેરી વચન બહુ જોરદાર લખી નાખ્યું છે આ સાતમા પેરેગ્રાફમાં. છેલ્લું જે વચન છે એ ઘણું જોરદાર લખ્યું છે કે આ અમે કહ્યું તે જ વાતની વિચારણા છે. અમારા આત્મામાં આત્મગુણ આવિર્ભાવ પામી સહજ સમાધિ પર્યંત પ્રાપ્ત થયા એવા સત્સંગને હું અત્યંત અત્યંત ભક્તિએ નમસ્કાર કરું છું. આ સત્સંગને વંદન કરે છે પરમ ભક્તિ અત્યંત ભક્તિ. સત્સંગનું મૂલ્ય ભૂતકાળના પોતાને સમજાયું. આ ભાવમાં એમને કોઈ જ્ઞાની પુરુષનો સત્સંગ નથી થયો તો પોતે સંસ્કાર લઈને આવ્યા અને પોતે પોતાની રીતે જ સ્વતંત્ર પાયમાં પુરુષાર્થી ગુરુ વગર. પણ પૂર્વ ભાવમાં મને તો જાતિ સ્મરણ જ્ઞાન છે એટલે ખ્યાલ છે કે મેં નિરર્થક મહેનત ઘણી કરી છે. આ માર્ગમાં પણ હઠયોગના પ્રયોગ ઘણા છે અને માણસ કરે છે પણ એ મથી મથીને મરી જાય પણ એને માર્ગ હાથમાં ન આવે. અને એવું પોતાને ઘણું થયું છે ભૂતકાળના ભાવોમાં. બહુ પરિશ્રમ કર્યો છે, ઘણી મહેનત કરી છે, આકરા તપ તપ્યા છે, આકરી ક્રિયાઓ કરી છે, માર્ગ હાથમાં નથી આવ્યો. અને એક સત્પુરુષનો સત્સંગનો યોગ થયો છે અને ચપટી વગાડે એવી રીતે માર્ગ હાથમાં આવ્યો છે બહુ સુગમતાથી. ત્યારે એમને સત્સંગનું મૂલ્ય અનુભવથી સમજાણું છે અને એ અનુભવને અહીંયા કલમમાં ઉતાર્યો છે. એ સત્સંગનો યોગ કેટલું કામ કરે, કેટલું કામ કરે, કેટલું કામ કરે આ વાતને એ પોતે પોતાના ભૂતકાળના સ્મરણમાં લેવા માંડ્યા. જેમ માણસને કોઈ ભૂતકાળમાં દુઃખ પડ્યું હોય એ સ્મરણ કરે તો અત્યારે રોવા માંડે અને અત્યારે પ્રસંગનો ઉભો થયો હોય એવી રીતે એમને જીવ છે. આ કાગળ લખતી વખતે સત્સંગનું મહત્વ સ્થાપિત કરવા જતા જે સત્સંગથી એમને આત્મલાભ થયો છે અને એમની ઘણી મહેનત છે એ નિષ્ફળ ગયા પછી આ સફળતા એકમાત્ર સત્સંગને લઈને જે થઈ ગઈ તો કે એ વાતની વિચારણા અત્યારે જ્યાં થાય છે મને તો મારા આત્મામાં તો આત્મગુણ અત્યારે એટલા બધા તારતમ્ય વિશિષ્ટ પ્રગટ થવા મીડ્યા કે નિર્વિકલ્પ સમાધિમાં આવી ગયો. સહજ સમાધિ એટલે નિર્વિકલ્પ સમાધિ. આત્મગુણ આવિર્ભાવ પામી સહજ સમાધિ પર્યંત થયા એ સત્સંગના સ્મરણ માત્રથી અમને અત્યારે અમારી આત્મદશામાં આ ઝણઝણાટી ઊભી થઈ અને સ્વસંવેદન સુધી પહોંચ્યા અત્યારે ફરીને આત્મા તો બધો સત્સંગનો પ્રભાવ. નમસ્કાર કરું છું હું તો સત્સંગને અત્યારે પગે લાગુ છું કે એટલું બધું સત્સંગનું મૂલ્ય દર્શાવતા એમને નિર્વિકલ્પ દશા ઊભી થઈ છે. એ કેમ સત્સંગને એક એક પત્રમાં ગાય છે આટલો બધો કૃપાળુ દેવે સત્સંગને કેમ ગાયો કે એમની હાલત એ સત્સંગનું વર્ણન કરવા જાય તો નિર્વિકલ્પ દશા બધી પહોંચી જાય એ બહુ સત્સંગની વાત છે. સમજવું એ સમજો એમ કે છે આ તો શું છે કે માણસને પકડાય એટલું પકડે પણ આ અમે ખુલ્લું કર્યું
કે અમને તો આ વાત કરતા નિર્વિકલ્પમાંથી થાય છે એવું આ સત્સંગ છે. તમને સત્સંગ બોલ્યા તમારે કઈ આવે તો આવે, ના આવે તો મારો ઉપાય નથી, એટલી બધી વાત કરી ગયા છે. એ વાત કેટલી પ્રમાણિકતાથી મને મૂકી છે. આગળ પોતે સ્થાપી વાત કે સંઘ દશાનું આ કારણ છે અને આ તો વિતરાગોએ કહેલું કારણ છે, પણ હવે એમનો અનુભવ પણ શક્ય છે. પ્રત્યક્ષ અનુભવ એ વખતે આપ અત્યારે લખતી વખત સત્સંગ મળ્યો હોય તો એને અવશ્ય કરીને પ્રવૃત્તિને સંકોચવી, બાહ્ય પ્રવૃત્તિ જે સંસારની પ્રવૃત્તિ હોય એનો સંક્ષેપ કરવો, એ એમણે પોતે ત્યાં માર્ગદર્શન આપ્યું છે. અને પોતાના દોષ જેને નિવૃત્તિ લીધી હોય બારમાં, એને પોતાના દોષ ક્ષણે ક્ષણે કાર્ય કરીને પ્રસંગે પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગ કરીને જોવા, જોઈને પરીક્ષણ કરવા, એમણે તેરમાં બનાવ્યું છે. એટલે ભલે કોઈને અનિવાર્ય પરિસ્થિતિ હોય, આજીવિકા અર્થે પણ આપણા પરિણામ એટલા બળવાન નથી, નિવૃત્ત થઈ જઈએ તો ટકી શકાય, તો પણ એને પ્રવૃત્તિ સંકોચવી તો ખરી, એમાંથી પણ ટાઈમ બચાવીને પણ સત્સંગ કરવો જેટલો બચી શકે, કેમ કે એની પ્રાયોરિટી માટે પ્રવૃત્તિને સંકોચી લેવી. સંકોચ થાય એટલો બધો પૂરી સંકોચાય તો સારી વાત છે, ન સંચાય તો પાર્ટ લે, પણ સત્સંગને આરાધવો, આરાધવો ને આરાધવો જ એ અભિપ્રાય તેરમાં વ્યક્ત કર્યો છે. બાકી સાતમામાં તો એમને સત્સંગનું મહત્વ દર્શાવતા દર્શાવતા આત્મગુણો આવિર્ભૂત થઈને સહજ સમાધિ દશામાં પહોંચી ગયા છે. એનું મહત્વ કેટલું ગણું, આ એક બહુ જ ગૂઢ સંકેત છે સત્સંગના મહત્વને પ્રતિપાદન કરવાનો, જબરજસ્ત સંકેત છે. સત્સંગનું મહત્વ તો શાસ્ત્રકારોએ ગ્રંથ ગ્રંથોમાં નિરૂપણ કર્યું છે, પણ હવે ગોપાળદેવની તો કોઈ સ્થિતિ એવી છે, એનું મહત્વ દર્શાવતા દર્શાવતા નિર્વિકલ્પતામાં પહોંચી ગયા. બીજો સ્થિતિ છે ને એમણે એક જેને એમ કહ્યું ને કે વાતો નથી કરી, પરિણમન કરીને દેખાડ્યું છે. સત્સંગનું મહત્વ પરિણમાવીને દેખાડ્યું છે, વાતો નથી કરી સત્સંગના મહત્વને, એમ કહ્યું તો ચાલે. એ વાત છે.
આપણને
મળતું નથી, પણ 194 માં પત્ર બોલે છે, એમના પોતાના વચનોમાં 194 માં પત્ર બોલે છે કે અમને આનાથી લાભ થયો છે. જે સત્પુરુષના ચરણારવિંદ અમે સેવા છે કે જેને લઈને જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી, બહુ મહેનત તો બહુ કરી ચુક્યા હતા એ ભાવ આગલા ભાવોમાં, હજી કેટલા ભાવ મહેનત કરો તો પત્તો ન થાય.
જય હો જય પાડો જય.